હિબ્રુઓને પત્ર અધ્યાય એક. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમણે તેમણે સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વળે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે. પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે. તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી આપણને શુદ્ધ કરી મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બિરાજેલા છે. તેમને સ્વર્ગદૂતો કરતા જેટલા પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે તેટલા પ્રમાણમાં તેઓ કરતા ઉત્તમ છે. કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. વળી જ્યારે તે પ્રથમ જનિતને દુનિયામાં લાવે છે ત્યારે તે કહે છે કે ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો. વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે. પણ પુત્ર વિશે તે કહે છે, ઓ ઈશ્વર, તમારું રાજ્ય સનસનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. તમે ન્યાયપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે. એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતા અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે. વળીઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો અને આકાશો તમારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે પણ તમે કાયમ રહો છો. તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે. તમે જબ્ભાની જેમ તેઓને વાળી લેશો અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે. પણ તમે એવા અને એવા જ છો. તમારા વર્ષોનો કદી અંત આવશે નહીં. પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહીં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?